એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આજે આપણે ભોગીલાલ સાંડેસરાના એક આમ તો બહુ જ રસપ્રદ વ્યાખ્યાન પર વાત કરવાના છીએ.
હા, અર્થ સંક્રાંતિના નિમિત્તભૂત પરિબળો અને કારણો.
બરાબર, એમના ઐતિહાસિક શબ્દાર્થશાસ્ત્ર પરના વ્યાખ્યાનમાળાનો આ ચોથો ભાગ છે. આપણે અગાઉના ભાગોમાં જોયું કે શબ્દોનો અર્થ ક્યારેક સંકોચાય, અર્થસંકોચ થાય.
હા, અને ક્યારેક વિસ્તરે, એટલે કે અર્થ વિસ્તાર પામે.
પણ આજે આપણો મુખ્ય સવાલ એ છે કે આવું થાય છે શા માટે? શબ્દોના અર્થ સમય જતાં કેમ અને કેવી રીતે બદલાય છે? આ અર્થ સંક્રાંતિ પાછળ કયા કારણો છે?
ખરું છે, આપણે રોજ જે શબ્દો વાપરીએ છીએ ને, એમાંના ઘણાની પાછળ આખી કહાણી છુપાયેલી હોય છે, અર્થના વળાંકો હોય છે.
અને આજના વ્યાખ્યાનમાં મુખ્યત્વે 3-4 પરિબળો પર ભાર મુકાયો છે, ખરું ને? જેમ કે રૂપક, સાદૃશ્ય.
હા, રૂપક, સાદૃશ્ય અને વક્રોક્તિ આ મુખ્ય છે. આ જ શબ્દોના અર્થ બદલવામાં મોટો ભાગ ભજવે છે.
તો ચાલો શરૂઆત કરીએ રૂપકથી. મેટાફર, વ્યાખ્યાન કહે છે કે આ તો ભાષાના ઇતિહાસમાં અર્થ બદલવા માટેનું એક શક્તિશાળી એન્જિન જેવું છે.
બિલકુલ, મૂળભૂત રીતે રૂપક એટલે શું? તો કે બે અલગ વસ્તુઓ કે ક્રિયાઓ હોય, પણ એમનામાં કંઈક દેખીતું સામ્ય હોય, સરખાપણું. એના આધારે આપણે એકના ગુણ બીજા પર આરોપિત કરીએ, અને આ કોઈ એમ ધીમે ધીમે થતો ફેરફાર નથી હોતો ઘણીવાર.
અચ્છા.
હા, ક્યારેક તો વીજળીના ઝબકારા જેવું હોય, એક નવો અર્થ અચાનક મનમાં આવે, અને જો એ અસરકારક લાગે, સ્પષ્ટ લાગે, ઉપયોગી લાગે,
તો ભાષા એને તરત અપનાવી લે.
એકદમ. અને વ્યાખ્યાનમાં આના કેટલાક બહુ જ સરસ ઉદાહરણો છે. જેમ કે દક્ષિણ શબ્દ લો.
હા,
મૂળ અર્થ તો દક્ષિણ દિશા, પણ કદાચ એમ મનાયું હોય કે દક્ષિણનો પવન અનુકૂળ છે, અથવા આપણે પૂર્વ તરસ મોઢું રાખીને ઊભા રહીએ તો જમણો હાથ દક્ષિણ તરફ આવે,
અને જમણો હાથ શુભ કાર્યોમાં વપરાય એટલે અનુકૂળ ગણાય.
બરાબર. આ સામ્યતા પરથી દક્ષિણનો બીજો અર્થ વિકસ્યો, સૌજન્યશીલ કે અનુકૂળ. સંસ્કૃત નાટકોમાં દક્ષિણ નાયક આવે છે ને, જે બધી પત્નીઓ પ્રત્યે સારો વ્યવહાર રાખે, એ જ. અને પ્રદક્ષિણા શબ્દ પણ આ ભાવમાંથી જ આવ્યો છે. શ્રી હર્ષ કવિએ તો નૈષદીય ચરિતમાં આનો શ્લેષ અલંકારમાં સરસ ઉપયોગ પણ કર્યો છે.
વાહ, બીજું કોઈ આવું જોરદાર ઉદાહરણ?
હા, પત્ર અને પાત્રનું જુઓ. પત્ર એટલે મૂળ તો પાંદડો, જે પડે તે. રૂટ પત એટલે પડવું.
ઓકે.
પહેલા પાંદડા પર લખાતું એટલે લક્ષણાથી પુસ્તકના પાનાને પત્ર કહ્યું, પછી એના પરથી બન્યો પાત્ર. શરૂઆતમાં કદાચ પાંદડાના પડિયા માટે વપરાયો હશે,
બની શકે,
પણ પછી એની લક્ષણા આગળ વધી નાટકમાં જે ભૂમિકા ભજવે એને પાત્ર કહેવાયું. જૂની ગુજરાતીમાં તો નર્તકી માટે પાત્ર શબ્દ પણ હતો, જો કે એનો અર્થ થોડો હલકો ગણાતો.
અને આજે આપણે કહીએ છીએ સુપાત્ર કે કુપાત્ર.
હા, એટલે કે યોગ્ય વ્યક્તિ. જુઓ, એક જ મૂળમાંથી અર્થ ક્યાંથી ક્યાં પહોંચ્યો.
ખરેખર અદ્ભુત. અને ઘણીવાર તો આપણે ભૂલી જ જઈએ છીએ કે આ રૂપક છે, એટલું સામાન્ય બની ગયું હોય. વ્યાખ્યાનમાં કહ્યું એમ લક્ષણા ઘસાઈ જાય છે.
સાચી વાત. જેમ કે આપણે કહીએ સીધું એટલે સારું, વજનદાર એટલે પ્રતિષ્ઠિત, હલકું એટલે અપ્રતિષ્ઠિત.
વાંકું એટલે તો તોફાની, પણ પાછું બાંકું એટલે પરાક્રમી.
બરાબર. તીક્ષ્ણ બુદ્ધિ છે તો સામે જાડી બુદ્ધિ પણ છે. આ બધું રૂપક જ છે. અને પેલો સલૂણી શબ્દ સુંદર સ્ત્રી માટે વપરાય.
હા, સલૂણી.
એ મૂળ લવણ એટલે કે મીઠા પરથી આવેલા લાવણ્ય શબ્દનું જ એક રૂપ છે, મીઠાશ અને સુંદરતા વચ્ચેનું રૂપક.
અદ્ભુત. અને પેલી ઇન્દ્રિયોવાળી વાત પણ કરી ને, એક ઇન્દ્રિયનો અનુભવ બીજી ઇન્દ્રિયના શબ્દથી કહેવાય.
હા, એ પણ બહુ રસપ્રદ છે. સ્પર્શ પરથી લુખ્ખો આવકાર, સ્વાદ પરથી કડવા વચન કે મીઠા બોલ,
દ્રષ્ટિ પરથી ઠંડી નજર,
શ્રવણ પરથી તીક્ષ્ણ અવાજ કે ગંભીર શબ્દ. આટલું સહજ લાગે છે કે ખ્યાલ જ ન આવે કે આમાં રૂપક છે.
એટલે સ્પષ્ટ છે કે રૂપક એ માત્ર કવિતાનો અલંકાર નથી, પણ ભાષાને જીવંત રાખનારું, આપણા વિચારોને વ્યક્ત કરવાની ક્ષમતા વધારનારું એક મૂળભૂત તત્વ છે.
ચોક્કસ.
ચાલો હવે બીજા પરિબળ પર આવીએ, સાદૃશ્ય, એનાલોજી. વ્યાખ્યાન મુજબ આ પણ ભાષાના પરિવર્તનમાં, ખાસ કરીને વ્યાકરણ અને ભાષા શીખવાની પ્રક્રિયામાં બહુ મહત્વનો ભાગ ભજવે છે.
હા, અને અહીં ખાસ ધ્યાન સાદૃશ્યાભાસ એટલે કે ફોલ્સ એનેલોજી પર અપાયું છે.
સાદૃશ્યાભાસ એ શું છે બરાબર?
એમ સમજો કે ભાષામાં અમુક નિયમિત ઢાંચા પેટર્ન હોય છે, બરાબર? તો સાદૃશ્ય ભાષ એટલે એ નિયમિત પેટર્નને અનિયમિત કિસ્સાઓમાં પણ લાગુ પાડી દેવાની વૃત્તિ. જ્યાં અપવાદ હોય ત્યાં પણ નિયમ જ ચલાવવો.
અચ્છા, એટલે ભૂલથી નિયમ લાગુ પાડી દેવો એમ.
હા, પણ એ ભૂલ સ્વાભાવિક હોય છે. ખાસ કરીને બાળકો જ્યારે ભાષા શીખતા હોય ત્યારે આવું બહુ કરે, અથવા કોઈ નવી ભાષા શીખતું હોય ત્યારે.
કોઈ ઉદાહરણ
છે ને? બાળકોની ભાષામાં જુઓ, કોઈ પૂછે કોણ છે તો બાળક કદાચ જવાબ આપે હું છે.
હા, સાંભળ્યું છે, હું છું ને બદલે હું છે.
કેમ? કારણ કે કોણ છે માં છે સાંભળ્યું, એટલે એ જ પેટર્ન હું સાથે લગાવી દીધી. એવી જ રીતે ગયું તું કર્યું તું ના આધારે હતું ને બદલે હતું તું બોલે.
આ તો બરાબર છે, અને ભૂલ ન કહેવાય તો શીખવાની પ્રક્રિયાનો ભાગ છે.
એકદમ. અને આવું પ્રાચીન ભાષાઓમાં પણ જોવા મળ્યું છે. સંસ્કૃતમાં પુષ્ટિના દેવ હતા પુષણ. એમના નામ અને અવાજના સાદૃશ્યથી અથર્વવેદમાં કોઈએ પ્રસવના દેવ તરીકે સુષણ જેવો નવો શબ્દ ઘડી કાઢ્યો હોય એવું લાગે છે.
રસપ્રદ.
એ જ રીતે ઇન્દ્રા મરુતવ, ઇન્દ્ર અને મરુતો સમાસ પ્રચલિત હતો તેના આધારે અજ્ઞામરુતવ, અગ્નિ અને મરુતો જેવો સમાસ પણ બન્યો.
અને પેલી પાશ્ચિમાત્યવાળી ભૂલ, એ પણ આનું જ ઉદાહરણ ને?
હા, બરાબર પકડ્યો. દક્ષિણ પરથી દાક્ષિણાત્ય બને એ સાચું, પણ એના સાદૃશ્યથી લોકો પશ્ચિમ પરથી ભૂલમાં પાશ્ચિમાત્ય બોલે છે. ખરું તો પાશ્ચાત્ય છે.
એટલે સાદૃશ્ય ભાષાને નિયમિત અને કદાચ સરળ બનાવવામાં મદદ કરે, પણ એ આવી ભૂલો પણ સર્જે છે. જો કે તમે કહ્યું એમ, ક્યારેક આ ભૂલો જ પછીથી સ્વીકારાઈ જાય છે.
હા, બની શકે. જેમ કે પેલું સત્યતા કે મહત્વતા. સત્ય અને મહત્વ પોતે જ ભાવવાચક સંજ્ઞા છે, પાછળ તા લગાડવાની જરૂર નથી.
ખરું.
છતાં સાદૃશ્યને લીધે એવા પ્રયોગો હવે સામાન્ય થઈ ગયા છે. એટલે સાદૃશ્ય બે સ્તરે કામ કરે છે. એક, વ્યાકરણના સ્તરે, જેમ કે ખોટા પ્રત્યયો કે રૂપો. અને બીજું, વ્યાપક વૈચારિક સ્તરે, જ્યાં બે વસ્તુ વચ્ચેનું સામ્ય રૂપકને જન્મ આપે છે. બંને રીતે એ અર્થ પરિવર્તનમાં ભાગ ભજવે છે.
ઓકે, ચલો હવે ત્રીજા કારણ પર જઈએ, વક્રોક્તિ. અહીં પેલો સાહિત્યનો અલંકાર નથી, પણ રોજિંદા વ્યવહારમાં જે આડકતરી રીતે કહેવાની રીત છે એની વાત છે ને?
હા, બરાબર. આપણે સીધી વાત કહેવાને બદલે ગોળ ગોળ ફેરવીને કહીએ. ક્યારેક સામાજિક રૂઢી જાળવવા, ક્યારેક મજાક મસ્તી માટે, ક્યારેક કોઈ અપ્રિય અમંગળ કે અશ્લીલ વાત સીધી રીતે કહેવાનું ટાળવા માટે.
હા, બરાબર.
વ્યાખ્યાનમાં આના ઘણા પ્રકારો બહુ સરસ રીતે આપ્યા છે. આપણે એને મુખ્યત્વે 3-4 ભાગમાં વહેંચી શકીએ.
કયા કયા?
એક તો અપ્રિય અમંગળ કે નિષિદ્ધ ગણાતી બાબતોને ટાળવા માટે વપરાતા પર્યાય શબ્દો, જેમ કે મરણ. એના માટે કેટલા બધા શબ્દો છે. ગુજરી જવું, સ્વર્ગસ્થ થવું, દેવલોક પામવું, મહાપ્રયાણ.
હા, રામશરણ પામવું.
બરાબર. અહીં સીધો શબ્દ ટાળીને આડકતરી વાત કહેવાય છે. એવી જ રીતે અમુક રોગોના નામ સીધા ન લેવાય. શીતળા જેવો ભયાનક રોગ પણ નામ કેવું સૌમ્ય રાખ્યું છે.
હાસ્તો.
ડામ દીધો હોય તો એને ઠાડો કહેવાય. સાપને લાંબા જીવ કહેવાય. સાપ કરડ્યો એમ સીધું ન કહેવાય, પણ જનાવર નડ્યું એમ કહેવાય. આ બધું અમંગળ ટાળવાની વૃત્તિ છે.
આ તો પહેલો પ્રકાર થયો. બીજો?
બીજો પ્રકાર છે વિનોદ, કટાક્ષ અથવા આડકતરી રીતે કંઈક સૂચવવાનો. પાલી ભાષામાં ગંદા પાણીના ખાબોચિયાને ચંદન જેવું કહેતા ચંદનિકા.
શું વાત છે.
હા, આપણે ત્યાં પણ કદાચ ચંદન તરાવડી જેવા નામ આવા જ વિનોદમાંથી આવ્યા હોય. બંગડી ફૂટે એ અપશુકન ગણાય એટલે એને નંદાઈ કહેવાય, મતલબ કે આનંદ પામી.
વાહ.
બંગાળીમાં ચોખા ખૂટી જાય તો ચાલબાળંદ એમ બોલે, એટલે કે ચોખા વધે છે. દીવો ઓલવીએ નહીં, પણ દીવો ઠાડો કરીએ કે દીવો રાણો કરીએ, જાણે એને આરામ આપતા હોઈએ.
મજેદાર છે આ તો. અને ત્રીજો પ્રકાર?
ત્રીજો પ્રકાર સામાજિક શિષ્ટાચાર અને વહેમ સાથે જોડાયેલો છે, જેમ કે પત્ની પતિનું નામ ન લે, વહુ સાસુ સસરાનું નામ ન લે.
હા, એ રિવાજ તો હજુય છે ઘણા સમાજોમાં.
એટલે પછી ગોળ ગોળ વાત કરવી પડે. પોતાના ઘરને ગરીબ ખાના અને બીજાના ઘરને દોલતખાના કહેવાની ઉર્દુ હિન્દી પરંપરા પણ શિષ્ટાચારનો જ ભાગ છે.
અને પેલું બાળકોના નામવાળું,
હા, વહેમના કારણે સંતાન જીવે ટકે એ માટે જીવો જોઈતો જેવા નામ, અથવા નજર ન લાગે એટલે કચરો ઉકરડો જેવા હલકા નામ, દીકરાને દીકરી જેવો દેખાડવા નાથો નામ, આ બધું વક્રોક્તિના જ રૂપો છે.
વાહ, વક્રોક્તિ તો ભાષાને કેટલી રંગીન અને સમાજના રીત રિવાજો સાથે કેટલી ગાઢ રીતે જોડે છે. હવે આગળનો મુદ્દો શબ્દોના અર્થની ચડતી પડતી, સિમેન્ટિક એલિવેશન એન્ડ ડિગ્રેડેશન.
હા, જેમ સમાજમાં કોઈ વ્યક્તિ કે સમૂહનું સ્થાન ઊંચું નીચું થાય, એમ એની સાથે જોડાયેલા શબ્દોના અર્થનું સ્તર પણ બદલાઈ શકે છે.
અને વ્યાખ્યાનમાં કહ્યું છે કે અર્થના પતનના એટલે કે ડિગ્રેડેશનના ઉદાહરણો વધુ જોવા મળે છે.
હા, પ્રમાણમાં ઘણા વધારે, ઉન્નતિના ઉદાહરણો ઓછા છે. પતનનું એક ક્લાસિક ઉદાહરણ મહારાજ શબ્દ છે.
હા, એ તો ખબર છે, મૂળ અર્થ મોટો રાજા.
પણ ગુજરાત અને બીજા પ્રાંતોમાં રસોઈયા માટે આ શબ્દ રૂઢ થઈ ગયો. કદાચ રસોઈ બનાવનાર બ્રાહ્મણ હોય અને બ્રાહ્મણને માનથી મહારાજ કહેવાતું હોય, તેમાંથી આ અર્થ આવ્યો હોય. કારણ ગમે તે હોય, અર્થનું સ્તર તો નીચે આવ્યું.
સરખામણી માટે બંગાળીમાં ઠાકોર શબ્દ છે રસોઈયા માટે.
બરાબર, એવું જ મહેતર શબ્દનું થયું. મૂળ અર્થ વધુ મોટો, વડીલ. ચિત્રાલના શાસક માટે આજે મહેતર વપરાય છે, પણ હિન્દી ગુજરાતીમાં અર્થ થઈ ગયો ભંગી.
બાપરે, કેટલો મોટો ફેર.
ફારસી યાર એટલે મિત્ર, પણ ગુજરાતી બંગાળીમાં એનો અર્થ સાવ હલકો થઈ ગયો. ઉપપતિ, જાર.
અને પેલો મર્ધો શબ્દ, એનું શું હતું?
હા, મર્ધો જૂની ગુજરાતીમાં વપરાતો. એનું મૂળ છે સંસ્કૃત, મુકુટબદ્ધ એટલે મુકુટ પહેરનાર રાજા.
રાજા,
હા. ત્યાંથી એનો અર્થ થયો રાજ્યાધિકારી, પછી ટપાલના કાસદનો ઉપરી, અને છેવટે આજે કોઈ મર્ધો કે તો એનો અર્થ થાય હટ્ટોકટ્ટો, દાદાગીરી કરનાર માણસ. રાજાથી દાદા સુધીની સફર.
આશ્ચર્યજનક છે, પણ આવું થતું કેમ હશે? અર્થ કેમ નીચે ઉતરે?
કદાચ વ્યાખ્યાનમાં સૂચવ્યું છે તેમ એ પદ કે પદવી સાથે જોડાયેલી વ્યક્તિઓનું વર્તન કથળ્યું હોય, સમાજમાં એ પદનું મહત્વ ઘટી ગયું હોય, કટાક્ષનો વધુ પડતો ઉપયોગ થવા માંડ્યો હોય.
જેમ આજે ક્યારેક ભાઈશ્રી જેવા શબ્દો વ્યંગમાં વપરાય છે.
હા, અથવા ચાલાકી, ઉસ્તાદી જેવા ગુણો જ્યારે નકારાત્મક રીતે વપરાતા દેખાય ત્યારે એ શબ્દો જ નકારાત્મક બની જાય છે.
અને પેલી શિષ્ટ અશિષ્ટની વાત પણ ખરી, સમય સાથે શું શિષ્ટ ગણાય એ બદલાય છે. પહેલા બાયડી કે ધણી સામાન્ય શબ્દો હતા.
હા, આજે સ્ત્રી અને પતિ વધુ પ્રચલિત અને શિષ્ટ ગણાય છે.
બરાબર, તો આ થઈ પતનની વાત. ઉન્નતિના ઉદાહરણો છે?
ઓછા છે, પણ છે.
હા, છે. જેમ કે સાહસ શબ્દ, સંસ્કૃતમાં એનો મુખ્ય અર્થ તો ગુનો, બળજબરી, અવિચારી કૃત્ય,
નકારાત્મક હતો. હા, પણ ધીમે ધીમે તેમાંથી પરાક્રમ, હિંમત જેવો સકારાત્મક અર્થ વિકસ્યો. ગુજરાતીમાં હજુ એ સાહસ ખેડવું જેવો પ્રયોગ છે, જેમાં જૂનો અર્થ થોડો ડોકાય છે, પણ મુખ્યત્વે હવે એ સારા અર્થમાં જ વપરાય છે.
સારું કહેવાય. બીજું
ઉદાહરણ છે કાપડ શબ્દ. સંસ્કૃત કરપટ, મૂળ અર્થ હતો ફાટેલું વસ્ત્ર, ચિંથરું. હા, પ્રાકૃતમાં એના બંને અર્થ હતા, જીર્ણ વસ્ત્ર પણ અને આખું વસ્ત્ર પણ. પણ ગુજરાતીમાં મુખ્યત્વે આખા વસ્ત્રનો અર્થ સ્થિર થયો. જો કે કાપડી એટલે કે ફાટેલા કપડાં પહેરનાર ભિખારી એ શબ્દમાં જૂનો અર્થ હજુ સચવાયો છે.
પણ છતાં ચિંથરામાંથી કાપડ સુધીની સફર તો ઉન્નતિ જ ગણાય.
ચોક્કસ, એવું જ કંઈ ચીર શબ્દનું છે. મૂળ ચીરહર એટલે ભિક્ષુના ફાટેલા વસ્ત્રો, પણ જૂની ગુજરાતીમાં સ્ત્રીઓના સારા વસ્ત્રો માટે વપરાયો, અને આજે ચીર એટલે રેશમી વસ્ત્ર, જેમ કે દ્રૌપદીના ચીર.
અચ્છા, એટલે શબ્દોની સફર માત્ર નીચે તરફની જ નથી હોતી. સરસ. હવે છેલ્લા મુદ્દા પર આવીએ. જૂના શબ્દોનું ચલણમાંથી નીકળી જવું અને નવા શબ્દોનું આવવું, ઓબ્સોલેસન્સ એન્ડ નિયોલોજિઝમ.
હા, ભાષા તો નદી જેવી છે, સતત વહેતી રહે, એટલે કેટલાક શબ્દો વિસરાય અને કેટલાક નવા જોગાય એ સ્વાભાવિક છે.
શબ્દો લુપ્ત કેમ થાય, એના શું કારણો હોય?
મુખ્ય બે કારણો વ્યાખ્યાનમાં આપ્યા છે. પહેલું, જે વસ્તુ, ખ્યાલ કે રિવાજ માટે શબ્દ વપરાતો હોય તે વસ્તુ કે ખ્યાલ જ વપરાશમાંથી નીકળી જાય, ઐતિહાસિક કારણોસર.
દાખલા તરીકે,
જેમ કે વૈદિક યજ્ઞો બંધ થયા એટલે એની સાથે જોડાયેલા ઘણા કર્મકાંડના શબ્દો લુપ્ત થઈ ગયા. મધ્યયુગના શસ્ત્રો જેમ કે ફારકી, જમહર કે પદવીઓ જેમ કે કટકિયા, નફાત, આ બધું હવે વપરાશમાં નથી એટલે એ શબ્દો પણ ઇતિહાસનો ભાગ બની ગયા.
બરાબર, આ તો એક કારણ થયું. બીજું
કારણ વધુ સામાન્ય છે અને સતત ચાલતું રહે છે. વસ્તુ કે ખ્યાલ તો એ જ રહે, પણ તેને માટે વપરાતો જૂનો શબ્દ બદલાઈ જાય અને નવો શબ્દ તેનું સ્થાન લઈ લે.
અચ્છા.
જેમ સંસ્કૃતમાં ઘોડા માટે અશ્વ શબ્દ હતો, પણ પછી ઘોટક શબ્દ આવ્યો અને વધુ પ્રચલિત થયો. ખાવાની ક્રિયા માટે રૂટ અદ ધાતુ હતો, પણ રૂટ ખાદ વધુ વપરાવા લાગ્યો. એ જ રીતે જૂની ગુજરાતીના કેટલાય શબ્દો આજે આપણે નથી વાપરતા.
કયા શબ્દો?
જેમ કે પાંડવ એટલે અશ્વપાલ, ઘોડા રાખનાર, સગર એટલે માટી ખોદનાર, અલ્વેસર એટલે સુંદર, પુનતાર એટલે મહાવત, તલાર એટલે કોટવાલ. આ બધા શબ્દો આપણને હવે જૂના સાહિત્યમાં જ જોવા મળે.
ખરું છે, અને આધુનિક સમયમાં પણ આ પ્રક્રિયા ચાલુ જ છે ને?
ચોક્કસ. સંસ્કૃતના પ્રભાવે ઘણા તળપદા શબ્દો ઓછા વપરાતા થયા. બીજી બાજુ ગાંધીજી જેવા નેતાઓ અને કેશવલાલ ધ્રુવ જેવા વિદ્વાનોએ તળપદા અને જૂના શબ્દોને પુનર્જીવિત કરવાનો પ્રયાસ પણ કર્યો.
અને ભાષા સંપર્કનું શું? બીજી ભાષાઓના શબ્દો આવે અને જૂના જાય.
હા, એ પણ મોટું કારણ છે. ફારસી અરબી શબ્દો આપણી ભાષામાં એવા ભળી ગયા છે કે આપણને ખ્યાલ પણ નથી આવતો. નજીક, જલ્દી, ખૂબ, હંમેશા, અક્કલ, હિસાબ, હુકમ, આ બધા મૂળ આપણા નથી.
સાચી વાત.
અને અંગ્રેજીના પ્રભાવે તો હવે ઘણા ફારસી, અરબી અને તળપદા શબ્દોનું સ્થાન લીધું છે. જેમ કે જામને બદલે કપ, ખૂમચાને બદલે ટ્રે, જાફતને બદલે પાર્ટી, મોરીને બદલે ગટર. ભાષા આમ સતત બદલાતી રહે છે.
હા, માટે જમણો અને ડાબો શબ્દોનું પણ આવું જ કંઈક છે ને?
હા, સંસ્કૃતમાં દક્ષિણ અને વામ હતા, પણ દક્ષિણને સ્થાને ક્યાંકથી જમવું ક્રિયાપદ પરથી જમણો શબ્દ આવ્યો અને વામને બદલે કોઈ અજ્ઞાત મૂળનો ડબ શબ્દ આવ્યો, જેમાંથી ડાબો બન્યો. નગર શબ્દ આપણી પાસે હતો, છતાં ફારસી શહેર વધુ પ્રચલિત બન્યો. આ બધું ભાષાની જીવંતતા અને પરિવર્તનશીલતા દર્શાવે છે.
અને ક્યારેક પેલું લુપ્ત થયેલો શબ્દ કોઈ ખૂણે રહી જાય, એ પણ મજાની વાત છે. પેલી કહેવત, પહેલે દહાડે પરણો ને બીજે દહાડે પઈ.
હા,
અહીં પઈ એટલે પથિક, મુસાફર પરથી આવેલું રૂપ છે.
જૂનો શબ્દ કહેવતમાં જીવતો રહી ગયો.
બરાબર.
તો સારાંશમાં કહીએ તો ભોગીલાલ સાંડેસરાનું આ વ્યાખ્યાન આપણને એ સમજાવે છે કે શબ્દો માત્ર સ્થિર લેબલ નથી, એ જીવંત છે, ગતિશીલ છે. સમાજના સાંસ્કૃતિક પ્રવાહો, આપણા માનસિક વલણો, જે રૂપક, સાદૃશ્ય, વક્રોક્તિમાં દેખાય છે, સામાજિક ઊંચ નીચના ખ્યાલો, ઐતિહાસિક પરિવર્તનો, ભાષા સંપર્ક, આ બધું જ શબ્દોના અર્થને ઘડે છે, બદલે છે.
એટલે શબ્દોના અર્થ કેવી રીતે બદલાય છે એનો અભ્યાસ કરવો એ એક રીતે આપણા સમાજ અને વિચારના ઇતિહાસની બારી ખુલવા જેવું છે.
બિલકુલ.
અને અંતે એક વિચાર આવે છે, જે રીતે ભૂતકાળમાં મહારાજ, મહેતર કે સાહસ જેવા શબ્દોના અર્થ ધરમૂળથી બદલાયા, તે રીતે આજે આપણે જે શબ્દો વાપરીએ છીએ ખૂબ ચોક્કસ અર્થમાં, પૂરા વિશ્વાસથી, તેમાંથી કયા શબ્દોના અર્થ ભવિષ્યમાં 100-200 વર્ષ પછી સૌ જુદા જ હશે.
વિચારવા જેવો પ્રશ્ન છે.
આપણી આજની ટેકનોલોજી, આપણા સામાજિક મૂલ્યો, આપણા રાજકીય વિચારો, આ બધું અત્યારે આપણને કદાચ ખબર પણ ન પડે એમ આપણી ભાષાને કેવી રીતે બદલી રહ્યું હશે, એના અર્થોને કેવો નવો ઘાટ આપી રહ્યું હશે.
સાચી વાત છે.
આ ચિંતનનો વિષય છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.